અથડામાં જોખમ છે હંમેશા, અને અથડામાનો કોઈ દાડો બને છે. કઈ મહિનામાં 200 વખત થાય છે? મહિનામાં કેટલા વખત થાય છે આવું? કોક વખત, 2-4 વખત. તે એટલા સુધારી લેવાના આપણે. મારું કહેવાનું શા માટે આપણે બગાડીએ? મારું કહેવાનું શા માટે આપણે બગાડીએ? પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં. આ છે તે ટ્રાફિકના લોસ બધા. એ લોના આધારે ચાલે છે. એમાં પોતાની સમજણે કોઈ ના ચાલે ને, અને આમાં પોતાની સમજણે કાયદા નહીં, કાયદા નહીં. પેલામાં તો કોઈ દાડો અડચણ નથી આવતી. કેવું સરસ ટ્રાફિક ગોઠવાયેલું છે. હવે આ જો કાયદા તમે સમજીને ચાલો તો ફરી અડચણ નહીં આવે. એટલે આ કાયદાઓને સમજવામાં ભૂલ છે. કાયદા સમજાવનાર સમજદાર હોવો જોઈએ. આ ટ્રાફિકના લોસ પાડવા માટે તમે નિશ્ચય કરેલા હોય છે તો કેવા સરસ પડાય છે. કેમ એમાં અહંકાર જાગતો નથી કે ભલે કહે પણ આપણે તો આમ જ કરવું છે? કારણ કે ટ્રાફિકના લોઝમાં એ પોતે જ બુદ્ધિથી એટલું બધું સમજી શકે છે. સ્થૂળ છે એટલે કે હાથ કપાઈ જશે, તરત જ મરી જઈશ. એવું અથડામણ કરીને આમાં મરી જઈશ એ ખબર નથી. આમાં બુદ્ધિ પહોંચી શકતી નથી. આ સૂક્ષ્મ વસ્તુ છે. આના નુકસાન બધા સૂક્ષ્મ થાય છે. પ્રથમ પ્રકાશ્યું આ સૂત્ર. એક ભાઈને 51 સાલમાં આ એક શબ્દ આપ્યો હતો. મને એ સંસાર પાર કરવાનો રસ્તો પૂછતો હતો. મેં એને અથડામણ ટાળ કહ્યું હતું અને આવી રીતે તેને સમજણ પાડી હતી. એ તો એવું બનેલું કે હું શાસ્ત્ર વાંચતો હતો ત્યારે મને આવીને કહે, દાદાજી મને કશું જ્ઞાન આપો. એ મારે ત્યાં નોકરી કરતો હતો ત્યારે મેં કહ્યું, શું તને તને શું આપે? તું આખી દુનિયા જોડે લડીને આવે છે, મારા મારી કરીને આવે છે, રેલવેમાં ઠોકા ઠોક કરે, આમ પૈસાના પાણી કરે, ને રેલવેને જે કાયદેસર ભરવાના છે તે ના ભરે અને ઉપરથી ઝઘડા કરે, આ બધું હું જાણું. તે મેં એને કહ્યું કે તને શીખવાડીને શું કરવાનું? તું તો બધા જોડે અથડાવું છું. તે ત્યારે મને કહે છે, દાદાજી આ તમે જે જ્ઞાન બધાને કહો છો એ તો મને કંઈ શીખવાડો. ત્યારે મેં કહ્યું, તને શીખવાડીને શું કરવાનું? તું તો રોજ ગાડીમાં મારા માર ઠોકા ઠોક કરીને આવે છે. સરકારમાં 10 રૂપિયા ભરવા જેવો સામાન હોય તો એ વગર પૈસે ભરીને લાવે અને 20 રૂપિયાના ચા પાણી પાઈ દે લોકોને. એટલે અમારે તો 10 બચે નહીં, ઉલટા 10 વધારે વપરાય. એવો નોબલ માણસ. તે આવો આવો ત્યાં કહ્યું કે પેલો ખુશ ખુશ થઈ જાય. તે પછી મને કહે છે, આ તમે મને કઈ જ્ઞાન શીખવાડો. મેં કહ્યું, તું તો રોજ વડવાડે કરીને આવું છું, રોજ મારે તો સાંભળવું પડે છે. તોય કાકા કશુંક આપો, કાકા કશુંક આપો, કશુંક તો આપો મને. એ કહે ત્યારે મેં કહ્યું કે એક વાક્ય આપું જો પાડું તું. ત્યારે કે ચોક્કસ પાડીશ? તો મેં કહ્યું, કોઈ ની અથડામણમાં ના આવીશ. ત્યારે કહે, અથડામણ એટલે શું દાદાજી? મને કહો, જરા સમજણ પાડો તો. મેં કહ્યું, આપણે સીધા ચાલતા હોય અને વચમાં થાંભલો આવે તો આપણે ફરીને જવું કે થાંભલાને અથડાવવું? ત્યારે કહે, ના અથડાઈએ તો માથું તૂટી જાય. તો મેં કહ્યું, આ સામેથી ભેંસ આવતી હોય તો તારે આમ ફરીને જવું કે ને અથડાઈ જવું? ત્યારે કહે, અથડાઈને જવું તો મને મારે એટલે આમ ફરીને જવું પડે. પછી કહ્યું, સાપ આવતો હોય તો, મોટો પથ્થર પડ્યો હોય તો? ત્યારે કહે, એને ફરીને જવું પડે. મેં કહ્યું, કોણે ફરવું જોઈએ? ત્યારે કહે, આપણે ફરવું પડે. મેં કહ્યું, શા હરવું? ત્યારે કહે, આપણા સુખ માટે. આપણે અથડાઈએ તો આપણને વાગે. મેં કહ્યું, આ દુનિયામાં કેટલાક લોકો પથરા જેવા છે, કેટલાક લોકો ભેંસ જેવા છે, કેટલાક ગાયો જેવા છે, કેટલાક મનુષ્ય જેવા છે, કેટલાક સાપ જેવા છે, કેટલાક થાંભલા જેવા છે, બધી જાતના લોકો છે. એમાં હવે તું અથડામણમાં ના આવીશ, એ રસ્તો કરજે. તે 1951માં સમજણ પાડી હતી. તે અત્યારે એ કાચો નથી પડતો અને કોઈની અથડામણમાં આવ્યો જ નથી. ત્યાર પછી આ શેઠ આમ એના કાકા થાય તે જાણી ગયેલા કે આ અથડામણમાં આવતો નથી. એટલે એ શેઠ જાણી જોઈને સડીઓ કર કર કરે. એ આમથી સડી કરે ત્યારે આમથી કરીને નીકળી જાય, અને આમથી સડી કરે તો આમથી કરીને નીકળી જાય. અડવા જ ના દે, કોઈની સાથે અથડામણમાં આવ્યો જ નથી 1951 પછી. વ્યવહારમાં એ ટાળો અથડામણ, આમ એનું હેડિંગ છે. અમારે આપણે આ ગાડીમાંથી નીકળીએ ને તરત પેલા મજૂરો તો હે અહીં આવો અહીં આવો, પેલા પેલા દોડતા બે ત્રણ જણ બે ચાર જણ આવી જાય, ચલ ઉઠાવી લે. સામાન ઉઠાવી લીધા પછી ત્યાં આગળ કકડાટ માંડીએ બહાર નીકળીને, માસ્તર ને બોલાવું છું, ફલાણું કરું છું, આટલા બધા પૈસા લેવાતા છે, તું આમ કરું છું તેમ કરું છું, એટલે હું આ ના કરાય અહીંયા આગળ અથડામણ ના કરીશ. એ 2.5 રૂપિયા કે તો આપણે એને પટાવીને કેવું, ભાઈ ખરેખર તો રૂપિયાનું છે વસ્તુ, પણ તું બે લે લે હેઠ ચાલ. આપણે જાણીએ કે ચોટી પડ્યા એટલે એને વધતું ઓછું આપીને નિકાલ કરી નાખવાનો, ત્યાં અથડામણ ના કરાય. નહીં તો પેલો અકળાય ને બહુ, તે ઘેરથી જ અકળાયેલો હોય ને સ્ટેશન પર કકડાટ માંડીએ, તે મુવા પાળા જેવો છે, હમણાં ચપ્પુ મારી દેશે, આ 33% માણસ થયો, 32% પાડો હતો. કોઈ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બ ગોળા જેવા આવતા હોય, ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણા મન ઉપર અસર બિલકુલ હોય નહીં, છતાં કંઈક અસર ઓચિંતી થઈ ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી, એટલે આપણે ખસી જવું. આ બધી અથડામણો છે, એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો. અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય છે. આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. માટે અથડામણ ટાળો, અથડામણથી આ જગત ઊભું થયું છે, એને ભગવાને વેરથી ઊભું થયું છે એમ કહ્યું છે. દરેક માણસ, અરે જીવ માત્ર વેર રાખે, વધુ પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં, તે પછી સાપ હોય, વીંછી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય, પણ વેર રાખે. કારણ કે બધાનામાં આત્મા છે, આત્મશક્તિ બધાનામાં સરખી છે. કારણ કે આ પૂતગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે, પણ સહન કરતાની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં, અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું. કોઈ માણસ બહુ બોલે તો એના ગમે એવા બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ, એ ધર્મ છે. હા, બોલ તો ગમે તેવા હોય, એ કઈ બોલને એવી શરત હોય છે કે અથડામણ જ કરવી? હા, તો સવાર સુધી અથડામણ કરે એવા લોક, અને આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. ઉલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ માણસ કહેવાય. સહન ક્વેશ્ચન માર્ક નહીં, સોલ્યુશન લાવો. પ્રશ્ન કરતા પૂછે, દાદા અથડામણ ટાળવાનું આપે જે કહ્યું એટલે સહન કરવું એમ અર્થ થાય ને? દાદા કે અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો? સહન કરવું અને સ્પ્રિંગ દબાવવી એ બે સરખું છે. સ્પ્રિંગ દબાવેલા કેટલા દાડા રહેશે? માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો. અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે, પછી એક દાડો સ્પ્રિંગ ઉછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે. એવો જગતનો કાયદો જ નથી કે કોઈને લીધે આપણે સહન કરવું પડે. જે કંઈ સહન કરવાનું થાય છે એ બીજાના નિમિત્તે એ આપણો જ હિસાબ હોય છે, પણ આપણને ખબર પડતી નથી કે આ કયા ચોપડાનો અને કયાનો માલ છે અને ક્યાંનો માલ છે. એટલે આપણે એમ જાણીએ કે આને નવો માલ ધીરવા માંડ્યો. નવો કોઈ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો શુદ્ધ આત્મા છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે, પણ આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ પઝલ સોલ્વ કરી આપે. પછી આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ પઝલ સોલ્વ કરી આપે. પણ દાદા એનો અર્થ એમ થયો ને કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો તે પાછો આવ્યો એમ ને? તો દાદા કે એ પોતે તો શુદ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુદ્ધાત્મા છીએ એ પણ શુદ્ધ આત્મા છે. હવે બંને સામાસામી બધા હિસાબ ચૂકવે છે, એમાં પ્રકૃતિના કર્મનો ઉદય તે પેલો આપે કંઈક. માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદય છે અને સામો નિમિત્ત છે, એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઈ ગયો. આ સોલ્યુશન હોય ત્યાં પછી સહન કરવાનું રહે નહીં ને. આવો ફોડ નહીં પાડો તો સહન કરવાથી શું થશે? એક દાડો એ સ્પ્રિંગ કૂદશે. કૂદેલી સ્પ્રિંગ તમે જોયેલી? મારી સ્પ્રિંગ બહુ કૂદતી હતી. દાદા કહે છે ઘણા દાડા હું બહુ સહન કરી લઉં, પછી એક દાડો ઉછળે તો બધું જ ઉડાડી મૂકું. આ બધું અજ્ઞાન દશાનો મનેનો ખ્યાલ છે, એ મારા લક્ષમાં છે. એટલે તો હું કહી દઉં છું ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાન દશામાં સહન કરવાનું હોય. આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું પરિણામ શું. ચોપડામાંનું પદ્ધતિસરનું જોઈ લેવું. કોઈ વસ્તુ ચોપડાની બહાર હોતી નથી. અથડામણ આપણી જ ભૂલથી. આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી. સામા તો અથડાવાના જ છે. તમે કેમ અથડાયા? ત્યારે કે સામો અથડાયો એટલે તે તમે આંધળા અને એ આંધળો થઈ ગયો. દાદા અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય? દાદા માથું ફૂટી જાય તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું કે દાદા આપણી જ ભૂલ છે? હા, અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ ગઈ થઈ એટલે આપણે જાણવું કે એવું કેવું હું બોલી ગયો કે અથડામણ થઈ. ભૂલ પોતાની જડે એટલે થઈ ગયો ઉકેલ. પછી પઝલ સોલ્વ થઈ જાય. નહીં તો જ્યાં સુધી આપણે સામાની ભૂલ છે એવું ખોળવા જઈશું તો કોઈ દાડોએ આ પઝલ સોલ્વ નહીં થાય. આપણી ભૂલ છે એમ હોય શું ખબર પડે? એટલે આપણે પુરુષ થયા, મતભેદ ના થાય, ના થવા દઈએ. શું આપણી ભૂલ છે એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાય ગુજવનારા છે અને ઉપાયો કરવા એ આપણો અંતરખાને છુપો અહંકાર છે. પરિવાર ઉપાયો કરવા એ આપણો અંતરખાને છુપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે હું તો પહેલેથી જ વાંકો છું ભાઈ. બુદ્ધિ જ સંસારમાં અથાડી મારે છે. અરે એક બાયડીનું સાંભળીને ચાલે તો એ પડતી આવે, અથડામણ થઈ જાય તો આ તો બુદ્ધિ બેન. તેમનું સાંભળે તો ક્યાંનો ક્યાંય ફેંકાઈ જાય. અરે રાત્રે 2 વાગે ઉઠાડીને બુદ્ધિ બેન અવળું દેખાડે. બૈરી તો અમુક વખત ભેગી થાય પણ બુદ્ધિ બેન તો નિરંતર સાથે ને સાથે જ રહે. તે બુદ્ધિ તો ડિથ્રોન ફેંકાવી દે, ડિથ્રોન કરાવી દે તેવી છે. જો તમારે મોક્ષે જ જવું હોય તો બુદ્ધિનું જરાય સાંભળવાનું નહીં. બુદ્ધિ તો એવી છે કે જ્ઞાની પુરુષનું પણ અવળું દેખાડે. બુદ્ધિ તો એવી છે કે જ્ઞાની પુરુષનું પણ અવળું દેખાડે. અલ્યા જેના થકી તને મોક્ષ પ્રાપ્ત થાય તેમ છે તેમનું જ અવળું દીઠું. તે તમારો મોક્ષ તમારાથી અનંત અવતાર છેટો થઈ જશે. અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. કોઈની જોડે અથડામણ થઈ એ આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું ખોટું ભગવાન જોતા જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે એ ગમે તે બોલ્યા પણ કંઈ અથડાયું તો નથી ને. ત્યારે કે ના, બસ અમારે એટલું જ જોઈએ. એટલે સાચું ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે, ભગવાનને ત્યાં તો દ્વંદ જ હોતો નથી ને. અથડાય તે બધા ભીત, ભીત અથડાય તો ભીતની ભૂલ કે આપણી ભૂલ, ભીત જોડે આપણે ન્યાય માંગીએ કે હે ખસી જા ખસી જા, તો અને આપણે કહીએ કે હું અહીં રહીને જ જવાનો છું, તો કોનું માથું ફૂટી જાય? આપણું દાદા. હા, એટલે કોણે ચેતવું પડે? એમાં ભીતને શું, એમાં કોનો દોષ? જેને વાગ્યું તેનો દોષ, એટલે ભીત જેવું જગત છે. ભીતને અથડાવ તો મતભેદ ભીત જોડે પડે ખરો. ભીતને તમે અથડાઈ ગયા કોઈક વખત કે બારણાને, તો તે ઘડીએ મતભેદ પડે બારણા જોડે કે ભીત જોડે? ભીતને તમે અથડાઈ ગયા કોઈ વખતે કે બારણાને, તો તે ઘડીએ મતભેદ પડે બારણા કે ભીત જોડે? દાદા, એ બારણું તો નિર્જીવ વસ્તુ છે ને, એટલે જીવને માટે તમે એમ માનો છો કે અથડામણો અથડાયો મારી જોડે? આ દુનિયામાં જે અથડાય છે એ બધી જ નિર્જીવ હોય છે, અથડાય છે એ જીવંત ના હોય, જીવંત અથડાય નહીં, નિર્જીવ વસ્તુ અથડાય. એટલે તમારે ભીત જેવું જ તરત સમજી લેવાનું, એટલે દખો નહીં કરવાનો. આમ થોડી વાર પછી કહીએ હેડો ચા કાઢો. હવે હમણાં એક છોકરું દેખાડો પથ્થર મારે ને લોહી નીકળે, એટલે છોકરા ઉપર શું કરો? ગુસ્સે કરો, ગુસ્સો કરો. અને તમે જતા હો ને ડુંગર ઉપરથી પથરો પડ્યો ને વાગે ને લોહી નીકળે, તો પછી શું કરો? ગુસ્સો કરો ના. એનું શું કારણ? પેલો ડુંગર ઉપરથી પડેલો છે. પછી આ છોકરો પસ્તાતો હોય કે આ ક્યાં થઈ ગયું મારાથી, આ ડુંગર ઉપરથી પડ્યો તે કોણે કર્યું? એટલે આ દુનિયા, એટલે આ દુનિયા જો સમજો, મારી પાસે આવો તો ચિંતા ના થાય એવું તમને કરી આપું. અને સંસારમાં સારી રીતે રહો અને વાઈફ જોડે ફરો નિરાતે, અને છોકરા છોકરીઓને પરણાવો નિરાતે, પછી વાઈફ ખુશ થઈ જશે. કેવું પડે, કેવા ડાયા કરી આપ્યા મારા ધણીને કહેશે. હવે વાઈફને કોઈ પાડોશી ભાઈ જોડે વઢવાડ થયેલી હોય અને એનું મગજ તપી ગયેલું હોય, અને આપણે બહારથી આવ્યા તો એ તપી ગયેલું બોલે, તો આપણે શું કરવું? પાછું આપણે તપી જવું પાછું? એવા સંજોગો ઉભા થાય છે ત્યાં આગળ એડજસ્ટ થઈને આપણે ચાલવું જોઈએ. કયા સંજોગોમાં હવે તપેલી છે આજે, કોની જોડે તપી ગયેલી હોય શું ખબર પડે? એટલે આપણે પુરુષ થયા, મતભેદ ના પાડવા દઈએ. એ મતભેદ પાડે તોય વાળી લેવું. મતભેદ એટલે અથડામણ. સાયન્સ સમજવા જેવું. દાદા, આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? દાદા શું કે આ ભીત જોડે લડે તો કેટલો વખત લડી શકે? આ ભીત જોડે એક દાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું? માથું અથડાયું એટલે આપણે ભીત જોડે વડવાડ થઈ, એટલે આપણે ભીતને માર માર કરવી? એમ આ ખૂબ કલેશ કરાવતું હોય તે તો બધી ભીતો છે. આમાં સામાન્ય શું જોવાનું? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીત જેવા છે, આવું સમજવાનું. પછી કોઈ મુશ્કેલી નથી. દાદા, આપણે મૌન રહીએ તો સામાન્ય ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે અને એ વધારે ક્લેશ કરે. દાદા કે આ તો આપણે માણી લીધેલું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઉઠ્યો ને બાથરૂમમાં જતા અંધારામાં ભીત જોડે અથડાયો, તો ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાય, તેથી તે અથડાય. મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઈ લાગતું વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાન્ય અસર થાય છે એવું કશું હોતું નથી, કે આપણા બોલવાથી અસર થાય છે એવું પણ કશું હોતું નથી. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, માત્ર વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા છે. કોઈની આટલી સત્તા નથી, આટલી સત્તા વગરનું જગત, એમાં કોઈ શું કરવાનું છે? આ ભીતને જો સત્તા હોય તો આને સત્તા હોય. આ ભીતને આપણને વઢવાની સત્તા છે, એવું સામાન્ય છે, અને એના નિમિત્તે જે અથડામણ છે એ તો છોડવાની નથી, નકામી બુમાબમ કરવાનો શો અર્થ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં, માટે તમે ભીત જોઈ ભીત તમે ભીત જેવા થઈ જાઓ ને, તમે બૈરીને ટડકાવ ટડકાવ કરો તો તેની મહી ભગવાન બેઠેલા છે, તે નોંધ કરે કે આ મને ટડકાવે છે, ને તમને એ ટડકાવે ત્યારે તમે ભીત જેવા થઈ જાઓ તો તમારી મહી બેઠેલા ભગવાન તમને હેલ્પ કરે. માટે ભૂલ આપણી હોય તો જ ભીત અથડાય છે, એમાં ભીતની ભૂલ નથી. ત્યારે મને લોકો કહે છે કે આ લોકો બધા કંઈ ભીત છે, ત્યારે હું શું કહું છું કે હા, લોકો એ પણ ભીત જ છે, એ હું જોઈને કહું છું. આ કંઈ ગપ્પું નથી. કોઈની જોડે મતભેદ પડવો અને ભીત જોડે અથડાવવું એ બે સરખી વસ્તુ છે, એ બેમાં ફેર નથી. આ ભીતની જોડે અથડાય છે એ નહીં દેખાવાથી અથડાય છે, અને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી, આગળનું એને સોલ્યુશન જડતું નથી, એટલે મતભેદ પડે છે. આ ક્રોધ માન માયા લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ બધું કરે છે. તે આમ વાતને સમજવી જોઈએ ને, વાગે તેનો દોષ ને, ભીતનો કઈ દોષ કરો, તે આ જગતમાં બધી ભીતો જ છે. ભીત અથડાય એટલે આપણે ખરી ખોટી કરવા એની જોડે નથી જતા ને, કે આ મારું ખરું છે એવું લડવા માટે ભાંજર નથી કરતા ને, એવું આ અત્યારે ભીતની સ્થિતિમાં જ છે, આની જોડે ખરું કરવાની જરૂર જ નથી. જે અથડાય છે ને તે આપણે સમજીએ કે એ ભીતો જ છે, પછી બાણું ક્યાં છે એની તપાસ કરવી તો અંધારામાં એ બાણું જડે. આમ હાથ હલાવતા હલાવતા જઈએ તો બાણું જડે કે ના જડે, અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવવું નથી એવો કાયદો પાડવો જોઈએ કે કોઈની અથડામણમાં આવવું નથી. હેડિંગ આમ જીવન જીવાય, બાકી આ તો જીવતા જ નથી આવડતું, પરણતા નહોતું આવડ્યું ને તે મહાપરાણે પરણ્યા, બાપ થતા નથી આવડતું એમને એમ બાપ થઈ ગયો, છોકરાઓ ખુશ થઈ જાય એવું હવે જીવન જીવવું જોઈએ. સવારમાં બધાએ નક્કી કરવું જોઈએ કે ભાઈ આજે કોઈની સામ સામે અથડામણ ના આવે એવું આપણે વિચાર કરી લો. અથડામણથી ફાયદો થાય છે એ મને દેખાડો. શું ફાયદો થાય છે દાદા? દુઃખ થાય. દુઃખ થાય એટલું જ નહીં, આ અથડામણથી અત્યારે તો દુઃખ થયું પણ આખો દાડો બગડે અને આવતો ભાવ પાછું મનુષ્યપણું જતું રહે. મનુષ્યપણું તો ક્યારે રહે કે સજ્જનતા હોય તો મનુષ્યપણું રહે, પણ પાશવતા હોય, ગોદા માર માર કરે, શિંગડા માર માર કરે, ત્યારે પછી ત્યાં આગળ માણસપણું ફરી આવે. ગાયો ભેંસો શિંગડા મારે કે માણસ મારે? દાદા માણસ વધારે મારે. હા તો માણસ મારે તો પછી એને જાનવરમાં જવું પડે, એટલે ત્યાં આગળ બે પગને બદલે ચાર પગ ને પૂંછડું વધારાનું પાછું. ત્યાંનું કઈ જેવું તેવું છે, ત્યાં કઈ દુખી નથી, કઈ દુઃખ નથી, બહુ છે, જરા સમજવું પડે. આમ કેમ ચાલે તે અથડામણ એ અજ્ઞાનતા જ આપણી. પ્રશ્ન કરતા પૂછે છે દાદા જીવનમાં સ્વભાવ નથી મળતા તેથી અથડામણ થાય છે ને? દાદાશ્રી શું કહે છે? અથડામણ થાય તેનું નામ જ સંસાર છે. અથડામણ થવાનું શું કારણ દાદા? તો કે અજ્ઞાનતા. જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે એ તમારી નિર્બળતાની નિશાની છે. જ્યાં સુધી કોઈની જોડે મતભેદ પડે છે એ તમારી નિર્બળતાની નિશાની છે. લોક ખોટા નથી, મતભેદમાં ભૂલ તમારી છે, લોકોની ભૂલ હોતી જ નથી, એ જાણી જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી લેવી કે ભાઈ માફી માગી લેવી કે ભાઈ મને આ સમજણ પડતી નથી, બાકી લોક ભૂલ કરતા જ નથી, લોકો મતભેદ પાડે એવા છે જ નહીં, જ્યાં અથડામણ થઈ ત્યાં આપણી જ ભૂલ છે. દાદા, અથડામણ ટાળવી હોય તોય થાંભલો વચ્ચે ઊભો હોય તો આપણે બાજુએ રહીને ખસી જવું, પણ થાંભલો જ આપણા પર પડે તો ત્યાં શું કરવું? દાદા કે પડે એટલે પછી ખસી જવાનું. દાદા, ગમે તેટલું ખસી જવા જોઈએ તોય થાંભલો આપણને વાગ્યા વગર રહે નહીં. દાખલા તરીકે આપણી પત્ની અથડાય તો દાદા શું કહે છે? અથડાય તે ગણી આપણે શું કરવું? તે ખોડી કાઢવાનું. દાદા શું જવાબ છે? અથડાય તે ઘડીએ આપણે શું કરવું? તે ખોડી કાઢવાનું. પણ દાદા, સામો માણસ આપણું નુકસાન અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે? દાદા શ્રી કહે છે, ખરી રીતે સામો અપમાન કરે છે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે, અને તે પેલો ડ્રામેટિક અહંકાર જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે. એમાં બગડી શું જવાનું છે? આ કર્મો છૂટવા દેતા નથી. આપણે તો નાનું બાળક સાચું હોય તો એ કહીએ કે હવે છુટકારો કર, સમાવો સર્વ સાગર સંપેટમાં, એવું હેડિંગ નીચે પ્રશ્ન પૂછે છે. દાદા, વ્યવહારમાં મોટો નાનાની ભૂલ કાઢે, નાનો એનાથી નાનાની ભૂલ કાઢે, વ્યૂ પોઈન્ટની અથડામણમાં એ કેમ? વ્યવહારમાં મોટો નાનાની ભૂલ કાઢે ને નાનો એનાથી નાનાની ભૂલ કાઢે, વ્યૂ પોઈન્ટની અથડામણમાં એ કેમ? દાદા શ્રી શું કહે છે? આ તો એવું છે કે મોટો નાનાને ખાઈ જાય, તે મોટો નાનાની ભૂલ કાઢે, એના કરતા આપણે કહી દઈએ કે મારી જ ભૂલ, ભૂલ જો માથે લઈએ તો એનો ઉકેલ આવે. અમે શું કરીએ? બીજો જો સહન ના કરી લે તો અમે અમારે માથે જ લઈ લઈએ, બીજાની ભૂલો ના કાઢીએ. ફરી વાર, બીજો જો સહન ના કરી શકે તો અમે અમારે જ માથે લઈ લઈએ, બીજાની ભૂલો ના કાઢીએ. તે શાહારું બીજાને આપીએ, આપણી પાસે તો સાગર જેવું પેટ છે ને. જો ને આ મુંબઈની બધી જ ગટરોનું પાણી સાગર સમાવે છે ને, તેમ આપણે પી લેવાનું. તેથી શું થશે કે આ છોકરાઓ ઉપર બીજા ઉપર પ્રભાવ પડશે, એ શીખશે, બાળકો એ સમજી જાય કે આમનું સાગર જેવું પેટ છે. જેટલું આવે તેટલું જમે કરી લ્યો. વ્યવહારમાં નિયમ છે કે અપમાન કરનાર પોતાની શક્તિ આપીને જાય, તેથી અપમાન લઈ લઈએ હસ્તે મુખે. ન્યાય સ્વરૂપ ત્યાં ઉપાય તપ. દાદા, અથડામણ ટાળવાની સમભાવે નિકાલ કરવાની આપની વૃત્તિ આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે અપમાન કરે તો શું કરવું? આપણે કશું નહીં, એ આપણો હિસાબ છે, તો આપણે તેનો સંભાવે નિકાલ કરવો છે એમ નક્કી કરવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું પઝલ સોલ્વ કર્યા કરવું. દાદા, અથડામણ થાય છે તે વ્યવસ્થિતના આધારે જ હશે ને? આ બધી અથડામણો થાય છે તે વ્યવસ્થિતના આધારે જ હશે ને? દાદા શું કહે છે? હા, અથડામણ છે તે વ્યવસ્થિતના આધારે ખરી છે, ખરી, પણ એવું ક્યારે કહેવાય? તો કે અથડામણ થઈ ગયા પછી. આપણે અથડામણ નથી કરવી એવો આપણો નિશ્ચય હોય, સામે થાંભલો દેખાય એટલે આપણે જાણીએ કે થાંભલો આવે છે, ફરીને જવું પડશે, અથડાવું તો નથી જ, પણ એમ છતાંય અથડામણ થઈ જાય ત્યારે આપણે કેવું? વ્યવસ્થિત છે, પહેલેથી જ વ્યવસ્થિત છે માનીને હેંડીએ તો વ્યવસ્થિત નો દુરુપયોગ થયો કહેવાય. ઘર્ષણથી હણાય શક્તિઓ, હેડિંગ છે ઘર્ષણથી હણાય શક્તિઓ. બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી, સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ. સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ, ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી આ દેહ જવાનો હોય તો જાય, પણ ટકરામણમાં ના આવવું જોઈએ. ઘર્ષણ એકલું ના હોય તો માણસ મોક્ષે જાય. બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી, સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ. સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ, ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી આ દેહ જવાનો હોય તો જાય, પણ ટકરામણમાં ના આવવું જોઈએ. ઘર્ષણ એકલું ના હોય તો માણસ મોક્ષે જાય. કોઈ શીખી ગયો કે મારે ઘર્ષણમાં આવવું જ નથી, તો પછી એને વચ્ચે ગુરુની કે કોઈની એ જરૂર નથી. એક બે અવતારે સીધો મોક્ષે જાય. ઘર્ષણમાં આવવું જ નથી એવું જો એની શ્રદ્ધામાં બેસી ગયું ને નક્કી જ કર્યું, તો તે ત્યારથી જ સંકિત થઈ ગયું. એટલે જો કદી કોઈને સંકિત કરવું હોય તો અમે ગેરંટી આપીએ છીએ કે જાઓ ઘર્ષણ નહીં કરવાનું નક્કી કરો, ત્યારથી સંકિત થઈ જશે. દેહની અથડામણ તો થઈ ગઈ હોય ને વાગ્યું હોય તો દવા કરાવે કે મટી જાય, પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુદ્ધિના ડાઘ પડ્યા હોય, તેને કોણ કાઢે? હજારો અવતારોએ ના જાય, હજારો અવતારે ના જાય. દાદા, ઘર્ષણ અને સંઘર્ષણથી મન અને બુદ્ધિ ઉપર ઘા પડે? અરે, મન ઉપર બુદ્ધિ ઉપર તો શું, આખા અંતસ્કરણમાં ઉપર ઘા પડ્યા પડે કરે, અને તેની અસર શરીર પર પણ પડે. એટલે ઘર્ષણથી તો કેટલી બધી મુશ્કેલી છે. દાદા, આપ કહો છો ઘર્ષણથી શક્તિઓ બધી ખલાસ થઈ જાય તો જાગૃતિથી શક્તિ પાછી ખેંચાશે ખરી? દાદાશ્રી, શક્તિઓ ખેંચવાની જરૂર નથી, શક્તિઓ તો છે જ, હવે ઉત્પન્ન થાય છે. પૂર્વે જે ઘર્ષણ થયેલા હતા ને તે ખોટ ગયેલી, તે જ પાછી આવે છે. પણ હવે જો નવું ઘર્ષણ ઉભું કરીએ તો પાછી શક્તિ જતી રહે, આવેલી શક્તિ પણ જતી રહે, અને પોતે ઘર્ષણ જ ના થવા દે તો શક્તિ ઉત્પન્ન થયા કરે. આ જગતમાં વેરથી ઘર્ષણ થાય છે. સંસારનું મૂળ બીજ વેર છે. જેના વેર અને ઘર્ષણ બે બંધ થઈ ગયા તેનો મોક્ષ થઈ ગયો. પ્રેમ નડતો નથી, વેર જાય તો પ્રેમ ઉત્પન્ન થાય. ન્યુ હેડિંગ: કોમન સેન્સ એવરીવેર એપ્લિકેબલ. વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ? કોમન સેન્સ કમ્પ્લીટ જોઈએ, સ્થિરતા ગંભીરતા જોઈએ. વ્યવહારમાં કોમન સેન્સની જરૂર. કોમન સેન્સ એટલે એવરીવેર જસ્ટ એપ્લિકેબલ. સ્વરૂપ જ્ઞાન સાથે કોમન સેન્સ હોય તો બહુ દીપે. દાદા, કોમન સેન્સ કેવી રીતે પ્રગટ થાય? તો સર્વજ્ઞ શ્રી શું જવાબ આપે છે? કોઈ પોતાને અથડાય પણ પોતે કોઈને અથડાય નહીં એવી રીતે રહે તો કોમન સેન્સ ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો કોમન સેન્સ જતી રહે. ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ, ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ. સામાના ઘર્ષણથી કોમન સેન્સ ઉત્પન્ન થાય, સામાના ઘર્ષણથી કોમન સેન્સ ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું એનો બધો ઉપાય બતાવી દે, અને એક વખત બતાવ્યા પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતા કરતા કોમન સેન્સ ભેગી થાય. મારે ખાસ ઘર્ષણ નહીં થવાનું, મને કોમન સેન્સ જબરજસ્ત, એટલે તમે શું કહેવા માંગો છો એ તરત જ સમજાય જાય. લોકોને એમ લાગે કે આ દાદાનું અહિત કરી રહ્યા છે, પણ મને તરત સમજાય જાય કે આ અહિત નથી. મને તરત સમજાય જાય કે આ અહિત નથી. સંસારિક અહિત નથી અને ધાર્મિક અહિત નથી, અને આત્મા સંબંધમાં તો અહિત છે જ નહીં. લોકોને એમ લાગે કે આત્માનું અહિત કરી રહ્યા છે, પણ અમને એમાં હિત સમજાય. એટલે આ કોમન સેન્સનો પ્રભાવ. તેથી અમે કોમન સેન્સનો અર્થ લખ્યો છે કે એવરીવેર એપ્લિકેબલ. હાલની જનરેશનમાં કોમન સેન્સ જેવી વસ્તુ જ નથી. જનરેશન ટુ જનરેશન કોમન સેન્સ ઓછી થતી ગઈ છે. આપણું વિજ્ઞાન મેળવ્યા પછી માણસ એવો રહી શકે, અગર તો સામાન્ય જનતામાં કોક માણસ એવી રીતે રહી શકે એવા પુણ્યશાળી લોકો હોય છે, પણ એ તો અમુક જગ્યાએ રહી શકે, દરેક બાબતમાં ના રહી શકે. પ્રશ્ન કરતા, દાદા બધા ઘર્ષણનું કારણ એ જ છે કે એક લેયરમાંથી બીજા લેયરનું અંતર બહુ વધારે છે? દાદાશ્રી જવાબ આપે છે, ઘર્ષણ એ પ્રગતિ છે. જેટલી માથાકૂટ થાય, ઘર્ષણ થાય, એટલો ઊંચે ચડવાનો રસ્તો મળે. ઘર્ષણ ના થાય તો ત્યાંના ત્યાં જ રહેશો. લોક ઘર્ષણ ખોળે છે. હેડિંગ, ઘર્ષણથી પ્રગતિના પંથે. ઘર્ષણ પ્રગતિને માટે છે, એમ કરીને ખોળો તો પ્રગતિ થાય. દાદાશ્રી પૂછે છે, પણ એ સમજીને નથી ખોડતા, ભગવાન કઈ ઊંચે લઈ જઈ રહ્યા નથી? નમો વિતરાગાય સર્વજ્ઞ શ્રી પૂજ્ય દાદા ભગવાન કથિત સિમ્પલ બુકલેટ ફોર એવરીવન, not just for those who have received જ્ઞાન, but બધાને માટે, called અથડામણ ટાળો, volume 3 side 2. નમો વિતરાગાય, હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપનો ફક્ત માત્ર એક વર્ડ, આ જ્ઞાનનો એક વર્ડ અમારી મય સચોટ રીતે અનુભવી પરિણામમાં પરિણામ પામી જાય એવી આપ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. જય સચ્ચિદાનંદ. ઘર્ષણથી પ્રગતિના પંથે. ઘર્ષણ પ્રગતિને માટે છે, એમ કરીને ખોડે તો પ્રગતિ થાય. દાદા, ઘર્ષણ પ્રગતિને પ્રગતિને માટે છે, એમ કરીને ખોડે ઘર્ષણ તો પ્રગતિ થાય? પણ દાદા કે દાદા શું કહે છે, પણ એમ સમજીને નથી ખોડતા ને, ભગવાન કઈ ઊંચે લઈ જઈ નથી રહ્યા, ભગવાન કઈ ઊંચે લઈ નથી જઈ રહ્યા તમને, ઘર્ષણ ઊંચે લઈ જાય છે. ઘર્ષણ અમુક હદ સુધી ઊંચે લાવી શકે, પછી જ્ઞાની મળે તો જ કામ થાય. ઘર્ષણ તો કુદરતી રીતે થાય છે. નદીમાં પથ્થરો આમથી તેમ ઘસાઈ ઘસાઈને ગોળ થાય છે તેમ. દાદા, ઘર્ષણ અને સંઘર્ષણનો તફાવત છો? ઘર્ષણ અને સંઘર્ષણનો તફાવત છો? તો દાદાશ્રી કહે છે, જીવ ના હોય તો બધા અથડાય તે ઘર્ષણ કહેવાય, અને જીવ વાળા અથડાય ત્યારે સંઘર્ષણ થાય. ફરી વાર, જીવ ના હોય તે બધા અથડાય તે ઘર્ષણ કહેવાય, અને જીવ વાળા અથડાય ત્યારે સંઘર્ષણ થાય. દાદા, સંઘર્ષથી આત્માશક્તિ રૂંધાય છે ને? હા, ખરી વાત છે. સંઘર્ષ થાય તેનો વાંધો નથી, સંઘર્ષ આપણે કરવો છે એવો ભાવ કાઢી નાખવાનો હું કહું છું. આપણે સંઘર્ષ કરવાનો ભાવ ના હોય પછી ભલે ને ચંદુલાલ સંઘર્ષ કરે, આપણે ભાવ રૂંધે એવું ના હોવું જોઈએ. ઘર્ષણ કરાવે પ્રકૃતિ. દાદા, ઘર્ષણ કોણ કરાવે છે, જળ કે ચેતન? તો દાદાશ્રી જવાબ આપે છે, પાછલા ઘર્ષણ જ ઘર્ષણ કરાવે છે. પાછલા ઘર્ષણ જ ઘર્ષણ કરાવે છે. જળ કે ચેતન ના આમાં સવાલ જ નથી, આત્મા આમાં હાથ ગાલતો જ નથી. આ બધું ઘર્ષણ પૂદગલ જ કરાવે છે, પણ જે પાછલા ઘર્ષણ છે તે ફરી ઘર્ષણ કરાવડાવે છે. જેને પાછલા ઘર્ષણ પૂરા થઈ ગયા છે તેને ફરી ઘર્ષણ ન થાય, નહીં તો ઘર્ષણ ને એના ઉપરથી ઘર્ષણ, એના ઉપરથી ઘર્ષણ એમ વધ્યા જ કરે. પુદ્ગલ એટલે શું કે એ તદ્દન જળ નથી, એ મિશ્ર ચેતન છે. આ વિભાવિક પુદ્ગલ કહેવાય છે. વિભાવિક એટલે વિશેષ ભાવે પરિણામ પામેલું પુદ્ગલ. એ બધું કરાવડાવે છે. જે શુદ્ધ પુદ્ગલ છે એ પુદ્ગલ આવું તેવું ના કરાવડાવે. આ પુદ્ગલ તો મિશ્ર ચેતન થયેલું છે. આત્માનો વિશેષ ભાવ અને આનો વિશેષ ભાવ બે ભેગા થઈને ત્રીજું રૂપ થયું, પ્રકૃતિ સ્વરૂપ થયું, એ બધું ઘર્ષણ કરાવે છે. દાદા, ઘર્ષણ ના થાય એ સાચો અહિંસક ભાવ પેદા થયો ગયા ગણાય? દાદાને પૂછે છે, દાદા ઘર્ષણ ના થાય તો એ સાચો અહિંસક ભાવ પેદા થયો ગણાય? તો દાદાશ્રી શું કહે છે, ના એવું કશું નથી, પણ આ દાદા પાસે જાણ્યું કે આ ભીત જોડે ઘર્ષણ કરવાથી આટલો ફાયદો, તો ભગવાન જોડે ઘર્ષણ કરવામાં કેટલો ફાયદો, એટલું જોખમ જાણવાથી જ આપણું પરિવર્તન થયા કરે. એટલું જોખમ જાણવાથી જ આપણું પરિવર્તન થયા કરે. અહિંસા તો પૂરેપૂરી સમજાય એવી નથી, અને પૂરી રીતે સમજવી બહુ ભારે છે. એના કરતા આવું પકડ્યું હોય ને કે ઘર્ષણમાં ક્યારેય ન આવવું, એટલે પછી શું થાય કે શક્તિઓ અનામત રહ્યા કરે, ને દાડે દાડે શક્તિઓ વધ્યા જ કરે. પછી ઘર્ષણથી જતી ખોટ ના જાય. વખતે ઘર્ષણ થઈ જાય તો ઘર્ષણની પાછળ આપણે પ્રતિક્રમણ કરીએ તો એ ભૂંસાઈ જાય. એટલે આ સમજવું જોઈએ કે અહીં આગળ ઘર્ષણ થઈ જાય છે તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ, નહીં તો બહુ જોખમદારી છે. આ જ્ઞાનથી મોક્ષે તો જશો, પણ ઘર્ષણથી મોક્ષે જતા વાંધા બહુ આવે ને મોડું થાય. આ ભીતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ કે એક પક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે, બંને પક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે ત્યાં આગળ પ્રતિક્રમણ કરો, એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય. સમાધાન સમ્યક જ્ઞાન થકી જ, સર્વજ્ઞશ્રીનું હેડિંગ છે સમાધાન સમ્યક જ્ઞાન થકી જ. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા આ અહંકારની વાત ઘરમાં એ ઘણી વખત લાગુ પડે, સંસ્થામાં લાગુ પડે, દાદાનું કામ કરતા હોય એમાંય કઈ અહંકાર વચ્ચે ટકરાતા હોય ત્યાંય લાગુ પડે, ત્યાં પણ સમાધાન જોઈએ ને દાદા? તો કે હા, સમાધાન જોઈએ ને, એ આપણે ત્યાં જ્ઞાન વાળો સમાધાન લે, પણ જ્ઞાન નથી ત્યાં શું સમાધાન લે? ત્યાં પછી જુદો પડતું જાય, એની જોડે મન જુદું પડતું જાય. આપણે અહીં જુદું ના પડે શું? આપણે મહાત્માઓને જેને આ જ્ઞાન લીધું છે બધાને, એ લોકોને આ જુદું ના પડે, એ જ્ઞાન રૂપી સમાધાન લે. પણ દાદા ટકરાવવું ના જોઈએ ને, ટકરાય છે એ તો સ્વભાવ છે, ત્યાં માલ એવો ભરેલો લાવ્યા છે એટલે એવું થાય છે. જો એવો માલ ના લાવ્યા હોત તો એવું ના થાત. એટલે આપણે સમજી લેવાનું કે ભાઈની આદત જ છે. આવીશું આપણે આપણું એવું આપણે જાણવું, એટલે પછી આપણને અસર નહીં કરે, કારણ કે આદત આદત વાળાની અને આપણે આપણા વાળા, આદત આદત વાળાની અને આપણે આપણા વાળા, એટલે પછી તેનો નિકાલ થઈ જાય છે. તમે અટકી રહો ત્યારે ભાંજગઢ, બાકી ટકરામણ તો થાય, ટકરામણ ના થાય એવું બને જ નહીં ને. એ ટકરામણથી આપણે એકબીજા સાથે જુદા ના પડાય એવું જોવાનું ફક્ત શું, એ ટકરામણથી આપણે એકબીજા સાથે જુદા ના પડાય એવું જોવાનું ફક્ત. ટકરામણ તો અવશ્ય થાય, એ તો બૈરી ભાડાને થાય, પણ તે એક એક ના રહીને રહીએ છીએ ને પાછા, પણ તે એક એક ના રહીએ છીએ ને પાછા, એ તો થાય. એમાં કોઈના પર કંઈ પણ દબાણ નથી કર્યું કે તમે ના ટકરાશો. દાદાને પૂછે છે, પણ દાદા ટકરામણો ના થાય એવો સતત ભાવ રહેવો જોઈએ ને, ટકરામણો ના થાય એવો સતત ભાવ રહેવો જોઈએ ને દાદા? હા રહેવો જોઈએ, એ જ કરવાનું ને, એનું પ્રતિક્રમણ કરવાનું, એના તરફ ભાવ રાખવાના. ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું, કારણ કે એક પળ જતું જ રહે પછી બીજું પળ જતું રહે, એમ પળ વાળાને. મને તો જ્યારે ટકરામણ થતી હતી એટલે નોંધ કરતો હતો કે આજે સારું જ્ઞાન મળ્યું. શું મને તો, દાદાશ્રી કહે છે, મને તો જ્યારે ટકરામણ થતી હતી એટલે નોંધ કરતો હતો કે આજે સારું જ્ઞાન મળ્યું. ટકરાવાથી લપસી ના પડાય, જાગૃત ને જાગૃત જ રહેને, એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવામાં ભાંજગડ નથી, ટકરાયા પછી સામે સામે જુદું નહીં પડવું, શું એ અહીંયા પુરુષાર્થ છે. આપણું મન સામાથી જુદું પડતું હોય તો પ્રતિક્રમણ કરીને બધું રાગે પાડી દેવાનું. અમે બધાની જોડે શી રીતે મેળ પાડતા હોઈશું, તમારી જોડે મેળ પડે છે કે નથી પડતો? એવું છે, શબ્દોથી ટકરામણ ઊભી થાય છે. તે મારે બોલવાનું બહુ, છતાં એ ટકરામણ નથી થતી ને. ટકરામણ તો થાય, ટકરામણ તો આ વાસણો ખકડે કે ના ખકડે, પૂતગલનો સ્વભાવ છે ટકરાવવું તે. પણ માલ ભર્યો હોય તો, ના ભર્યો હોય તો નહીં, અમારે ટકરામણો થતી હતી, પણ જ્ઞાન થયા પછી ટકરામણ થઈ નથી. કારણ કે અમારું જ્ઞાન અનુભવ જ્ઞાન છે અને અમે નિકાલ કરીને આવેલા છીએ આ જ્ઞાનથી. પરિવાર, પણ જ્ઞાન થયા પછી ટકરામણ નથી થઈ, કારણ કે અમારું જ્ઞાન અનુભવ જ્ઞાન છે અને અમે નિકાલ કરીને આવેલા છીએ આ જ્ઞાનથી. બધું નિકાલ કરીને આવેલા છીએ અને તમારે નિકાલ કરવાનો બાકી છે. હેડિંગ: દોષો ધોવાય પ્રતિક્રમણથી. કોઈની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે. નમો વિત્રાગાય. કોઈની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે, ને અથડામણ ના આવે તો દોષો ઢંકાયેલા રહે. 500-500 દોષો રોજ ના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે. માટે જ્યાં હો ત્યાંથી અથડામણ ને ટાળો. આ અથડામણો કરી આ લોકોનું તો બગાડે છે, પણ પરલોક હવ બગાડે છે. જે આ લોકનું બગાડે તે પરલોકનું બગાડ્યા વગર રહે નહીં. આ લોક સુધરે તેનો પરલોક સુધરે. આ ભવમાં આપણને કોઈ પણ જાતની અડચણ ના આવી તો જાણવું કે પર ભવે પણ અડચણ છે જ નહીં, અને અહીં અડચણ ઊભી કરી તો બધી ત્યાં જ આવવાની છે. આ લોકમાં, આ ભવમાં આપણને કોઈ પણ જાતની અડચણ ના આવી તો જાણવું કે પર ભવે પણ અડચણ છે જ નહીં, અને અહીં અડચણ ઊભી કરી તો ત્યાં બધી આવવાની જ છે. નેક્સ્ટ હેડિંગ: ત્રણ અવતારની ગેરંટી. અથડામણ ના થાય તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરંટી આપું છું. અથડામણ ના થાય તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરંટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પૂતગલની છે અને પૂતગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુનાકાર કરવા, એટલે રકમ ઉડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એને મને આમ કહ્યું તેમ કહ્યું, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીત અથડાય તો તેને કેમ વળતા નથી? ઝાડને જડ કેમ કહેવાય? જે વાગે બધા લીલા ઝાડ જ છે. ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કઈ કઈ કહીએ છીએ, એવું આ બધા લોકોનું છે. જ્ઞાની પુરુષ બધાને શી રીતે માફી આપે? એ સમજે કે આ બિચારા સમજતા નથી, ઝાડ જેવા છે, ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મય તરત જ પ્રતિક્રમણ કરી નાખે. આસક્તિ ત્યાં રિએક્શન જ હેડિંગ છે. આસક્તિ એટ્રેક્શન ત્યાં રિએક્શન હોય જ. પ્રશ્ન કરતા, પણ ઘણી વખત દાદા આપણે દ્વેષ ના કરવો હોય તો એ દ્વેષ થઈ જાય છે, એનું શું કારણ? દાદા પૂછે છે કોની જોડે? દાદા ફક્ત એ ધણી જોડે એવું બને તો? તો દાદા કે એ દ્વેષ નથી કહેવાતો, હંમેશા જે આસક્તિનો પ્રેમ છે ને એ રિએક્શનરી છે. એટલે જો ચીડાય ત્યારે આ પાછા અવળા ફરેશું, અવળા ફર્યા એટલે પાછા થોડેક વખતે છેટા રહ્યા અને પાછો પ્રેમ ચડે, અને પાછો પ્રેમ વાગે એટલે અથડામણ થાય, અને એટલે પછી પાછો પ્રેમ વધે. જ્યારે વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય, તે જ્યાં કંઈ પણ ડખો ચાલ્યા કરતો હોય ને ત્યાં અંદરખાને પ્રેમ છે આ લોકોને, એ પ્રેમ હોય તો જ ડખો થાય. પૂર્વ ભ્રમનો પ્રેમ છે તો ડખો થાય, વધારે પડતો પ્રેમ છે નહીં તો ડખો થાય જ નહીં ને. આ ડખાનું સ્વરૂપ જ એ છે. એને લોકો શું કહે છે, અથડામણથી તો અમારો પ્રેમ થાય છે, ત્યારે વાત સાચી છે. પણ એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જ્યાં અથડામણ ઓછી ત્યાં આસક્તિ ના હોય. જે ઘરમાં સ્ત્રી પુરુષને અથડામણ ઓછી થાય ત્યાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે? સમજાય એવી વાત છે? પ્રશ્ન કરતા પૂછે છે, દાદા સંસાર વ્યવહારમાં જે અહમ રહે છે કોઈ વખત, તો એને લીધે તણખા બહુ ઝરે. દાદા શું કહે છે, એ તો અહમના તણખા ઝરતા નથી, એ તો અહમના તણખા ઝરતા નથી, એ દેખાય છે અહમના તણખા, પણ વિષયના આધીન થઈને એ હોય છે. વિષયના આધીન થઈને એ હોય છે. વિષય ના હોય ત્યારે આ ન હોય, વિષય બંધ થાય ત્યાર પછી એ ઇતિહાસ જ બંધ થઈ જાય. એટલે જો બ્રહ્મચર્ય વ્રત લઈને રહે વરસદાળા માટે, તો એમને હું પૂછું છું ત્યારે કહેશે, તણખા એકુંય નહીં, કચકચ નહીં, ખટપટ નહીં, કશું જ નહીં, સ્ટેન્ડ સ્ટીલ. એ હું પૂછું પાછો, હું જાણું આવું થઈ જાય હવે. એટલે એ વિષયને લીધે હોય છે. પણ દાદા પહેલા તો અમે એમ જ સમજતા હતા કે આ ઘરના કામકાજ બધામાં અથડામણ થતી હશે, તે ઘરના કામમાં હેલ્પ કરવા બેસીએ તો એ અથડામણ. દાદા એ બધી અથડામણો થવાની જ દાદા કે છે. આ જ્યાં સુધી વિકારી બાબત છે, સંબંધ છે, ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેને વિષય જીત્યો તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામે ના દે, એનો પ્રભાવ પડે, એનો પ્રભાવ પડે. શીલવાન નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. આ બાબતમાં દાદા ભગવાન ફાઉન્ડેશનના અનન્ય પ્રકાશનોમાં 1997માં એક નવું જ પુસ્તક આવ્યું છે. બે નવા, ત્રણ નવા પુસ્તકો છે. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય, પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ, અને સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય સંક્ષિપ્ત. અમેરિકામાં ભાઈ બહેનોએ દાદા ભગવાન વિજ્ઞાન ઇન્સ્ટિટ્યૂટ ટેલિફોન નંબર 9132710869 ઉપર કોન્ટેક્ટ કરવાનો, અથવા ડૉક્ટર શિરીષ પટેલ ઉપર કોરોના કેલિફોર્નિયા 9097344715 ઉપર. જય સચ્ચિદાનંદ. આખું સર્વજ્ઞશ્રીનું નવું જ વિજ્ઞાન છે. કશાયોનું મૂળ વિષય, અને વિષયને કેવી રીતે જીતવું તે. સત્સંગ ચાલુ જ છે. અથડામણ ટાળો. અથડામણો સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીની. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા આપણું વાક્ય છે કે અથડામણ ટાળો, એ વાક્યનું આરાધન કરતો જાય તો ઠેઠ મોક્ષે પહોંચાડે. એમાં સ્થૂળ અથડામણ ટાળો, પછી ધીમે ધીમે વધતા સૂક્ષ્મ અથડામણ, સૂક્ષ્મતર અથડામણ ટાળો, એ સમજાવો દાદા. તો દાદા શ્રી શું કહે છે, એને સૂચ પડતી જ જાય. જેમ જેમ આગળ જાય ને, તો એની મેળે કોઈને શીખવાડવું ના પડે. શું? એની મેળે જ આવડે. એ શબ્દ જ એવો છે કે એ ઠેઠ મોક્ષે લઈ જાય. બીજો ભોગવે એની ભૂલ એ પણ મોક્ષે લઈ જાય. આ એક એક શબ્દ મોક્ષે લઈ જાય એની ગેરંટી આપણી. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા તો એ સ્થૂળ અથડામણનો દાખલો આપ્યો આપે, પેલો સાપનો થાંભલાનો કીધો, પછી સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ એના દાખલા સૂક્ષ્મ અથડામણ કેવી હોય દાદા? સૂક્ષ્મ અથડામણ કેવી હોય? તો દાદા શું કહે છે કે તારે ફાધર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ, તારે ફાધર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ. પ્રશ્ન કરતા, સૂક્ષ્મ એટલે માનસિક દાદા, વાણીથી હોય એ પણ સૂક્ષ્મમાં જાય? દાદા કે એ સ્થૂળમાં જે પેલાને ખબર ના પડે, જે દેખાય નહીં, એ બધું સૂક્ષ્મમાં જાય. એ સૂક્ષ્મ અથડામણ દાદા ટાળવાની કેવી રીતે? તો કે પહેલા સ્થૂળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતન સૂક્ષ્મતમ અથડામણો ટાળવાની. પણ દાદા સૂક્ષ્મતર અથડામણો કોને કહેવાય છે? તું કોકને મારતો હોય ને આ ભય જ્ઞાનમાં જુએ કે હું શુદ્ધાત્મા છું, આ વ્યવસ્થિત મારે છે તે બધું જુએ, પણ મનથી તરત સહેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ. ફરીવાર, તું કોકને મારતો હોય ને આ ભય જ્ઞાનમાં જુએ કે હું શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત મારે છે, આ તે બધું જુએ, પણ મનથી તરત સહેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ કહેવાય. ફરીથી કહો દાદા, સમજાયું નહીં બરોબર. દાદા શું કહે છે? આ તું બધા લોકોના દોષ જોઉં છું ને, સૂક્ષ્મતર અથડામણ. લોકોના દોષ જોવા એ સૂક્ષ્મતર અથડામણ. એટલે દાદા બીજાના દોષ જોવા એ સૂક્ષ્મતર અથડામણ? એવું નહીં, પોતે નક્કી કર્યું હોય કે આ બીજાના બીજામાં દોષ છે જ નહીં અને છતાં દોષ દેખાય, એ સૂક્ષ્મતર અથડામણ. ક્વોલિફિકેશન, પોતે નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે જ નહીં અને છતાં દોષ દેખાય, તે સૂક્ષ્મતર અથડામણો. કારણ કે એ છે તે શુદ્ધાત્મા છે અને દોષ જુદો છે. તો દાદા એ જ માનસિક અથડામણ કીધી ને, તે એ માનસિક તો બધું સૂક્ષ્મમાં ગયું દાદા કે છે, તો એ બે વચ્ચે ક્યાં ફેર પડે છે? દાદા કે આ મનની ઉપરની વાત છે, આ તો સૂક્ષ્મતર અથડામણ તો મનની ઉપરની વાત છે આ તો. એટલે દાદા સૂક્ષ્મતર અથડામણ છે તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે જોડે હોય ને, એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય અને સૂક્ષ્મતર જુદું હોય, સૂક્ષ્મતમ તો અને પછી સૂક્ષ્મતમ એટલે તો છેલ્લી વાત. દાદા એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી કે ચંદુલાલ જોડે તન્મયકાર થવું એ સૂક્ષ્મતમ અથડામણ કહેવાય. તો દાદા શું કહે છે? હા, સૂક્ષ્મતમ અથડામણ. એને ટાળવી, ભૂલથી તન્મયાકાર થયું ને પછી ખબર પડે છે ને કે આ ભૂલ થઈ ગઈ. તો દાદા એ અથડામણ ટાળવાથી ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કંઈ છે? દાદા એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કંઈ છે? તો દાદા શ્રી શું કહે છે? બીજું કોઈ હથિયાર છે જ નહીં, આ આપણી નવકલમો એ પ્રતિક્રમણ જ છે, બીજું કોઈ હથિયાર નથી. આ દુનિયામાં પ્રતિક્રમણ સિવાય જગતમાં બીજું કોઈ સાધન નથી, આ આપણી નવકલમો એ પ્રતિક્રમણ જ છે, બીજું કોઈ હથિયાર નથી. આ દુનિયામાં પ્રતિક્રમણ સિવાય જગતમાં બીજું કોઈ સાધન નથી, ઊંચામાં ઊંચું સાધન, કારણ કે અતિક્રમણથી ઊભું થયું છે જગત. એ તો એટલું બધું વિસ્મયકારી છે દાદા, એક એક વાક્ય બન્યું તે જ કરે ભોગવે તેની ભૂલ. આ બધા એક એક જે વાક્યો છે એ બધા અદ્ભુત વાક્યો છે, અને પ્રતિક્રમણ દાદાની સાક્ષીએ કરીએ છીએ ને તો એના સ્પંદનો પહોંચે જ છે દાદા. હા ખરું છે, સ્પંદન તરત જ પહોંચી જ જાય, પહોંચી જ જાય અને એનું ફળ આવે છે, આપણને ખાતરી થાય કે આ અસર થઈ લાગે છે. પણ દાદા પ્રતિક્રમણ તો એટલા ઝડપથી થઈ જાય છે એ જ ક્ષણે, આ તો ગજબ છે દાદા, એ દાદાની કૃપા ગજબ છે. હા એ ગજબ છે, વસ્તુ સાયન્ટિફિક છે. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, नमो लोए सव साहुणम ऐसो पंच नमुकारो सव पावप्पणाशनो मंगलानं च सव्वेसिं पढ़मं हवई मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद श्री कविराज रचित आपद मंदिर कुदरती रचनारी मूर्ति अमूर्त जड़ी मंदिर कुदरती रचनारी मूर्ति अमूर्त जड़ी सुगंध रस रूप स्पर्श तनी कुदरती अवस्था मननी सूक्ष्म ने वाणीना संयोगों पर नहीं स्वाधीन कार्य कारण ना सूक्ष्म रूपे स्थूल परमाणु रूपी मंदिर कुदरती रचनारी मूर्ति अमूर्त जड़ी केवी मायानी अटकण रे ओढ़ख्या ना प्रगट ने जरी केवी मायानी अटकण रे ओढ़ख्या ना प्रगट ने जरी कोटि वर्षों ना पड़ड़ो रे दृष्टि ना कौन भेदे मंदिर कुदरती रचनारी मूर्ति अमूर्त जड़ी दादा दिव्य लोचन खोले शुद्धात्मा सर्वे दिसे दादा दिव्य लोचन खोले शुद्धात्मा सर्वे दिसे संयोग योग व्यवस्थितनी अद्भुत धारा प्रगटी सुगंध रस रूप स्पर्श तनी कुदरती अवस्था मननी प्रत्येक पर सत्ता परमाणु स्वसत्ता आत्मा धरी प्रत्येक पर सत्ता परमाणु स्वसत्ता आत्मा धरी अमूर्त
भगवान सजीवन रूप मूढ़ पुरुष दिसे मंदिर कुदरती रचनारी मूर्ति अमूर्त जड़ी मूर्ति अमूर्त जड़ी
चंद्रकांत भाई पामिया प्रथम आज्ञानी अबद्ध साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस संजोगो भेगा थया अने सूरतना स्टेशने कार्ड मड़ी गयो ए कार्डे आ ज्ञान प्रगट थई गयो के शाना आधारे जगत चाले छे कई रीते चाले छे बधुं आखु विज्ञान जोवामां आव्युं आंखथी नहीं अंदरनी आंखथी बस त्यारथी अहंकार बधोई जतो रह्यो हूँ देह छू ते बधोई उड़ी गयो संपूर्ण ज्ञान दशा त्यारथी હવે જ્ઞાન દશામાં રહેતો હતો ત્યાં વડોદરામાં. બીજું બધું ફ્રેન્ડ સર્કલ બધું આવજા કરે, મૂળ પેલું કર્મ તો ખરું જ ને, લોકોને પૂછવાનું કે તમારે શું થયું શું નહીં એ બધું ખરું પાછું શું ખરું જ પાછું, પણ એમાં જે મમતા હતી તે તૂટી ગઈ. પહેલા માન પોષાય એટલા માટે હું બોલતો હતો, કારણ કે કોઈનું કઈ કામ મેં મફત નથી કર્યું, એના બદલામાં મારું માન પોષાયેલું છે એટલું જ. એટલે એના બદલા વગર તો કોઈ કાર્ય થતું જ નથી. હવે એ માન પોષાય સિવાય કાર્ય થવા માંડ્યું. જ્ઞાન થયા પછી 4 વર્ષ થયા, ત્યાં સુધી કોઈને ખબર પડી નહીં કે આમને કંઈ પ્રાપ્ત થયું છે. અમારા ભાગીદારને કનુભાઈના ફાધરને એકલાને ફેરફાર કંઈક માલુમ પડેલો, અને પછી ચંદ્રકાંતભાઈના ફાધર ખરા ને રણછોડભાઈ શેઠ અને રાવજીભાઈ શેઠનો હું કાકો થાવ. મારા દાદા ઉમેદભાઈની પ્રજા ગણાય છે આ બધી. એ રણછોડભાઈની તબિયત નરમ હતી, તે દવાખાનામાં હું રોજ જોવા જતો હતો. મારાથી મોટા છતાં એ ભત્રીજા થાય ને તે રોજ જોવા જતો હતો, અને ચંદ્રકાંતભાઈ રોજ પૂછે કે દાદા તમારી પાસે કંઈ જ્ઞાન હોય તો દેખાડો ને. ત્યારે મેં કહ્યું, ભાઈ તારે જ્ઞાન શું કરવું છે, તું તો પેલાને ત્યાં જ્ઞાન સાંભળવા ગયો હતો ને, તો ત્યાં સાંભળીને તું શું કરી લાગ્યો એ મને કહે. ત્યારે કહે, ના દાદા મારે જ્ઞાન જાણવું છે. મેં કહ્યું, તું જાણીને લાગ્યો એ શું છે એ તો મને કહે. ત્યારે કહે કે એ તો મને તૃપ્તિ થતી નથી, મારે તૃપ્તિ થાય એવું જોઈએ છે. પછી એ કહે છે, તમારી પાસે જ્ઞાન છે એ મને શી રીતે ખબર પડે. ત્યારે મેં કહ્યું, તને એમ ને એમ ખબર પડતી નથી. ત્યારે કે એમ ને એમ તો મને લાગે છે કે જ્ઞાન છે, પણ એની મને શી રીતે ખાતરી થાય. ત્યારે મેં કહ્યું, દાદાને 4 ધોલ મારીશ એટલે તદ્દન ખબર, તદ્દન તરત જ ખબર પડી જશે દાદામાં સાપ છે કે નથી બેઠેલા. ત્યારે કે દાદા મને આવો ટેસ્ટ કરવાનું કહો છો, હું તો પડી જઉં, આ મારું શું થાય. મેં કહ્યું, હું ટેસ્ટ તને આપું એમ પડવા ના દઉં તને, જાલીને મારો મરાવડાવો હું તો, ફક્ત તારા સુખને ખાતર તને ખાતરી કરાવ.